મોડી ખંખારો કર્યો, પણ આ બાવો શેનો જાગે? બાહ્ય ઉપાધિ શૂન્યતા અવધૂત જીવ અક્ષો ખુલ્યા જોયું શું હા તે સમયે પ્રત્યક્ષ. બાપજી ની આંખ ઉઘડી જરા અને જોયું તો ફોજદાર કડકાઈ થી મુખ પર લાવીને ઉભા છે. નેત્ર ખોલીને બાપજીએ ફોજદાર સામે જોયું તો હાલ્યા ચાલ્યા ના, એ તો મસ્તીમાં સૂઝ રહ્યા. એટલે બધા ફોજદારને લાગ્યું કે જોયો આ બાવો મને આવો નથી કહેતો, ભાઈ તમે કોણ છો નથી કહેતો, મારો સત્કાર નથી કરતો અને પડ્યો રહ્યો છે. એથી ક્રોધ ના આવેશ આવી જઈને એને બાવાજીને પૂછ્યો, બાવાજી મેં સાંભળ્યું છે કે તમે કિમિયા કરો છો, એટલે સટ્ટાના કોઈને કઈક આંકડા આપો છો, આ કરો છો તે કરો છો, સોનું બનાવી આપો છો, આવો કોઈ કિમિયો કરો છો તો એવો કિમિયો બતાવો એકને. એટલે મૂળ મુખમલકાવીને બાપજી બોલ્યા, હા હું કિમિયો તો કરું છું હા, પણ તમે ધારો છો એવો નહીં, ત્યારે કેવો કરો છો કે તમ જેવા હેવાને માન વકરવાનો જાણો છું હું કિમિયો કરું તમે કહો તો, તમારા જેવા હેવાનને માનવ બનાવવાનો કિમિયો હું જાણું છું, બોલો તમે કહો તો એ કિમિયો કરજો. આ શબ્દો સાંભળતા ફોજદારનો ક્રોધ એકદમ છેલ્લી ડિગ્રી પર પહોંચી ગયો અને પૂછવા લાગ્યો, હું કોણ છું તે તમે જાણો છો? મારે શું જાણવાની જરૂર ભાઈ, તમે કોણ છો એ મારે શું જાણવાની જરૂર? મને ઓળખો છો પણ મારે તમને ઓળખવાની શી જરૂર? જેને મારે ઓળખવો છે એને મેં ઓળખી લીધો છે, હવે મારે બીજા કોને ઓળખવાનો હોય? આ વાત બાપજી કરી પણ શું સમજે અજ્ઞાન એ સંતની આવી વાત, તેથી અતિશય ક્રોધ થી બધો વક્ર કરી હાથ, એટલે ક્રોધ કરીને બોલ્યો. ફોજદારે કહ્યું, મને ઓળખો છો પણ મારે તમને શું ઓળખવાની જરૂર છે? હું કોણ છું તે જાણો છો, મારે તમને જાણવાની શી જરૂર છે? મારે જેને જાણવો હતો એને મેં જાણી લીધો છે ભગવાનને, આ તમને શું જાણવાના? એટલે ફોજદાર બોલ્યો, હું કરજણ તાલુકાનો મોટો ફોજદાર છું. એમ મને તો ફોજદાર જેવા લાગતા નથી, ફોજદારની સાથે તો સિપાહીઓ હોય જમાદારો હોય એવી પલટણ, ફોજ એટલે લશ્કર અને લશ્કરનો આગેવાન, એટલે એની પાસે 5-7 તો સિપાહીઓ હોય એ હોય, પણ તમારી પાસે તો આ નરી ઘાઘરા પલટણ છે કે છે, પછી તમને ફોજદાર કેમ કહેવાય? અને ફોજદાર ચીડાયો પણ શું બોલે બિચારો, ફોજદાર હોય તો સિપાહીઓ જોડે હોય, હમણાં તો બહેરણ લઈને તમે આવ્યા છે, તમને હું ફોજદાર કેમ કરી શકું? આ બોલ સાંભળીને ફોજદારને રીસ તો ચડી, પણ એને જોયો એનું વ્યક્તિત્વ, ફોજદાર ડગરી ગયો. એટલે બાપજી ધીમેથી બોલ્યા, હું મારે મારી મેળે મસ્તીથી અહીં પડ્યો છું, શુક્રવા આવીને મારા આનંદમાં વિક્ષેપ બધા નાખવા પ્રયત્ન કરો છો, જગતની ઝંઝાળ છોડીને હું જંગલમાં આવ્યો તો જંગલમાં તો મને જરા ઝંપવા દો, શા માટે મને તંગ કરો છો? સુની વચન અવધૂતનો શરમાયા ફોજદાર, ચૂપચાપ ચાલ્યા ગયા કરીને નમસ્કાર. અવધૂતજીના ચરણમાં પગે લાગીને ફોજદાર જતા રહ્યા. પેલા વર્તણિયાઓ આ જોયું, એવો તારે નહીં, તે જમાનામાં તો તાલુકાનો ફોજદાર એટલે રાજા કરતા વધારે મોટો, લોકોને બહુ ધાક લાગે એમની, અને વર્તણિયાએ જોઈને ગામમાં વાત કરી કે આ બાવો તો બહુ જબરો છે, આપણા ફોજદાર સાહેબ પણ એને પ્રણામ કરીને જતા રહ્યા અને ફોજદારને હું મહાત કરી નાખ્યા. એટલે લોકોને કુશંકા શંકા વધારે થવા લાગી કે જરૂર આ કોઈ ભેદુ માણસ છે. એટલે અવધૂત ઘણી વાર કહેતા કે હું જ પોતે કોયડો છું, મને જ નથી સમજાતો હું તો તમને કેવી રીતે સમજાય? આવી રીતે દિવસો વીતવા લાગ્યા, ધીમે ધીમે સમાધિનો મધુરો આનંદ અવધૂતજી લેવા લાગ્યા. એટલે વિચાર કર્યો કે હવે સમાધિમાં જ વધારે મસ્ત રહેવું છે, આ જમવાનું બનાવવાની ભિક્ષા બનાવવાની ખટપટ છોડી દેવી છે, એટલે દાસ કાકા આવ્યા, એમને ભગવાને અવધૂતજીએ વાત મૂકી કે જુઓ આવે બધું તમે લઈ જાઓ, મારે કઈ જોઈએ નહીં, એક તોસલાનું સિક્કું બનાવી આપો, હું દર રવિવારે અને ગુરુવારે બહાર નીકળીશ, ત્યાં સિવાય મારા ધ્યાનમાં જ રહીશ, એ રવિવારે તમારે આવવાનું, રવિવારે તમે જે કઈ કોરી ભિક્ષા લઈ આવો, ભાખરી લાવો, પૂરી લાવો, ઢેબરું લાવો, મઠિયા લાવો, જે લાવો તે એ બધું આ સિક્કામાં મૂકી દેવાનું દૂધનું બનાવીને, અને સિક્કું પટાકી દેવાનું, તે રવિવારે આવેલી સુકી ભિક્ષા ગુરુવાર સુધી ચલાવવાની, એ સુકો ભાખરો હોય કે રોટલો હોય કે ઢીમણા હોય તે રવિવાર સુધી ચલાવે, અને રવિવારે જે ભિક્ષા આવે આવી તે ગુરુવાર સુધી ચલાવે, અઠવાડિયામાં બે જ દિવસ બહાર નીકળે અને બે દિવસ સુધી એ બે દિવસમાં પેલી ભિક્ષાનું પાત્ર જેટલું ભરાય એટલું એ જે આવ્યું હોય તે એ અઠવાડિયામાં બે વખત લેવાનું, ગુરુવારની રવિવાર સુધી ચલાવવાની અને રવિવારની ભિક્ષા સુધી ચલાવવાની, આવી રીતે સમય બચી ગયો, એટલે આવે એમની એ સાધનાની ચરમ સીમાએ પહોંચી ગયા. હવે બાપજીના પ્રત્યે ગ્રહસ્થો કરતો આજુબાજુના જે થોડાક સાધુઓ હતા એ સાધુઓને બહુ ઈર્ષા આવતી હતી કે આ બાવાએ તો અમારો ભઠ્ઠો બગાડી નાખ્યો, જેમ તેમ કે ધારેશ્વર મહારાજ તો કઈ પૈસા નથી લેતા અને તમે શેના પૈસા લો છો, આ તો આપણા પૈસા અટકી ગયા અને લોકો એનો જ દાખલો આપે છે કે મારા આપણે કઈ બે પૈસા હોય ને પૈસા સાધુને મારી પૈસો શું કરવો છે, આ મારા ધારેશ્વરના મહારાજ ક્યાં કોઈની પાસે પૈસો લે છે તોય ચાલે છે, એટલે પેલા સાધુઓએ જાણ્યું કે ધીમે ધીમે આ બાવો આગળ આવી જશે, લોકો એની પાસે જશે અને આપણે આ મોટી ખોટ આવશે, માટે કોઈ પણ રીતે આનો નાશ કરવો જોઈએ. એની એક શિષ્યા હતી, એ શિષ્યા એ પણ નકામી ભાઈ ભાઈ, પેલા સાધુએ કહું કે એને મારી નાખવો છે, આપણે મારી પાસે યુક્તિ છે, એ સાધુ દર ગુરુવારે રવિવારે સુકી ભિક્ષા લે છે એટલે એમાં હું ઝેર નાખીને રહી જઈશ. પેલી બાઈએ મઠિયા બનાવ્યો અને મઠિયામાં એને ગરોળીનું ઝેર બરાબર મિશ્રણ કરી દીધું અને ગુરુવારે જઈને પેલા મઠિયા પેલા સિક્કામાં મૂકી દીધા. બીજે દિવસે બાપજી ભિક્ષા લેવા બેઠા, એક જ મઠિયું ખાધું, એ ખાધું એક જ મઠિયું, અવધું તે બીજે દિને એક જ મઠિયું માત્ર ખાધું, તા તો સુજું ગળ્યું અને બળવા લાગ્યા ગાત્ર, ઘણું સુજી ગયું, શરીર બળવા લાગ્યું, દાહ થવા લાગ્યો, જોત જોતામાં દાહ વધ્યો અપરંપાર, બેચેની બહુ વધી ગઈ અને પીડાનો નહીં પાર, અને દાહની સાથે શરીર ધ્રુજવા લાગ્યું, ઠંડી ચડી ગઈ, બેઠું રહેવાય ના, એ પ્રાણની ગતિ ઓછી થવા લાગી અને ત્યાં તો ઉના ઉના ગરમ ગરમ લોહીની વાંતિઓ થવા લાગી, ઉલટીઓ થાય અને લડી લોહી જ બહાર નીકળે, કણે કણે અંદરો નીકળી ગયો બહાર, ત્યારે લોહીની વાંતિઓ શમી અરે પડવા, તારે પેલી ઉલટીઓ બંધ થઈ, માથામાં સકર ચક્કર વેદના થાય છે, અકવાર ચક્કર ચડે છે, નાડીઓ તૂટી રહી છે, પાસે મોત ખડીવાનું, અવધૂતજીને લાગ્યું કે આ શરીર આવે નહીં ચકે, ઝેર વ્યાપી રહ્યું એટલે મોતને મચક પણ આપતા નથી અને મૃત્યુને પડકારતા બેઠા છે, મૃત્યુની હોંસી કરતા હોય એમ સુંદર કાવ્ય લખી નાખ્યું, ભલે ને તારે જેમ કરવું હોય તે કેમ, હે એમ રાજા, હે યમ રાજા, એ હું તો અચલ ખડો છું, મૃત્યુ કોને કહેવાય, આત્માનું વિસ્મરણ એ જ મૃત્યુ, બાકી આ તો મૃત્યુ નો કહેવાય, દેહ ભંગ મૃત્યુ નથી, એ જ નિશ્ચરમાન, દેહ મરી જાય અથવા દેહ બળી જાય એ મૃત્યુ નથી, પણ જે પોતાના આત્માને ભૂલી ગયો છે, આત્મા અનાત્માનો જે વિચાર કરતો નથી આત્મા પરમાત્માનો એ મૃત્યુ કહેવાય, સ્થિર બોધ યથાય તો કોણ બાપડું મોત, यम किंकर पर भागता जेम प्रकाशे ध्वांत, जेम प्रकाश तो अंधकार नासी जाए तेम आवो विचार करतो यमला पण जतारे छे। अजर अमर हूँ आत्मा निर्भय नीर विकार, माटी ना देह थी सो मारे व्यवहार, शरीर साथे मारे सुसंबंध छे। ओ मृत्यु तने जो मारा देह थी संतोष थतो होय, मारा शरीर लई जवाथी आनंद थतो होय तो लई जा, शा माटे बीक राखे छे? आओ મને જરાય તારો ભય નથી, તારા રોગો જ તારા અનુચરો છે, જે તારા રોગોને મોકલવા હોય એટલા મોકલ, પણ મારે તમારી કઈ પડી નથી। યમદૂતો મારી ધાકથી શા માટે ભાગો છો? મને જરાય નથી, વિદંબના મૃત્યુ તણી આ કેવી કહેવાય? અવધૂતજીએ મૃત્યુને ધરી દીધી નિજ કાય, કે લઈ જવા શરીરને જોઈતું હોય તો હું તો અજર અમર આત્મા છું। अलख निरंजने कहे अवधूत मुखती आम, अंत समय जी कड़ू स्त्रोत्र दिव्य शुभ काम। एक बाजू मृत्यु नजू आयु छे, नाड़ियों खेचाई रही छे, शिरो वेदना नो पार नथी, पण अवधूत ना अंतर में एटलो ज आनंद छे, अने ए आनंद ना आवेश में एमना थी एक सुंदर स्त्रोत्र रची देवड़ायु। સામે મોત ખડુઆ છતો પ્રેમથી ગાય, એના મનની સ્થિરતા સમજી છે સમજાય। મોત સામે ખડું છે છતાંય જે ગાય રહ્યો છે, ક્ષણભંગુર શરીરની એને જરાય પડી ન હોય, જેણે આત્માની અનુભૂતિ કરી હોય। આવી રીતે યમદૂતોની પણ હાંસી ઉડાવનાર, અળંગ પહાડસા સ્થિર રહેનાર એવા અવધૂતનો જેને પ્રત્યક્ષ દર્શન કર્યા હોય એને જ ખબર પડે। આવો વિષ પ્રયોગ અરે અવધૂત ઉપર કેમ કર્યો હશે કોણે, અરે દુષ્ટ વિચારે એમ, શા માટે અવધૂત પર આવો પ્રયોગ કર્યો હશે? આવા દુષ્ટ પ્રયોગથી એને શો લાભ મળવાનો હતો એ તો એવું એ જાણે, પણ અવધૂતજીને એક લાભ થયો। જો કેવી એની દ્રષ્ટિ છે, આપણે દ્રષ્ટિ બદલી રાખવાની છે। જો દ્રષ્ટિ બદલી નાખીએ તો બને સુખ, સુખ ને સુખ છે। દૂધજીએ શું કર્યું, પોતાની કક્ષાનું માપ નીકળી ગયું। આવું મૃત્યુ સામે આવ્યું હતું છતાં જરાય ગભરાયા સિવાય સુંદર સ્તોત્રો ગાય છે, એટલે પેલાને તો શું લાભ થયો તો રામ જાણે, જેને ઝેર આપ્યું હતું તેને, પણ અવધૂતજીને તો લાભ થયો હોય કે પોતાની અવધૂતી કક્ષાનું માપ નીકળી ગયું। આમ પ્રભુની જ ભક્તને આપી દુઃખ લગાર, કરે કસોટી પ્રેમથી દેવા સૌખ્ય અપાર। એ તો એની કસોટી કરે કે એની દ્રષ્ટિ કેટલી બદલાઈ છે। હું શરીર નથી પછી શરીરની શું ચિંતા, લઈ જવું હોય તો લઈ જા। એક વખત જો દ્રષ્ટિ બદલી નાખીએ તો સર્વત્ર સુખ, સુખ ને સુખ છે। આ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ થાય। શેક્સપિયરે એક મજાનું કાવ્ય લખ્યું છે, બહુ પ્રખ્યાત છે, કે ધીસ વર્લ્ડ ઇઝ સ્ટેજ, વી આર ધ એક્ટર્સ એન્ડ ગોડ ઇઝ ધ ડાયરેક્ટર। ભગવાન આપણો ડાયરેક્ટર છે, આપણે બધા નટો છીએ, આ જગત એક રંગમંચ છે, એમાં વી હેવ ટુ પ્લે અવર પાર્ટ એકોર્ડિંગ ટુ ગોડ્સ વિલ। ઈશ્વર આપણને જે પાત્ર આપે એ પાત્ર આપણે ભજવવાનું છે। સારું વાક્ય છે, નાના કહેવાય, પણ એના કરતા સારી ભાષામાં, આ તો અંગ્રેજો આવ્યા પછી આપણું માનસ કેટલું બધું ગુલામનું બની ગયું તે એમનું એટલું સારું। આપણો છોકરો કોલેજમાં જાય અને શેક્સપિયરનું આ વાક્ય વાંચે તો ખુશ, શું લખ્યું છે શેક્સપિયરે, શું લખ્યું છે શેક્સપિયરે, અલા શેક્સપિયર ના કરતા પણ અતિ સુંદર સરળ રીતે આપણા એક ગુજરાતી કવિ જે 1500 સાલમાં થઈ ગયો, એ અને શેક્સપિયર પણ 1500 એક ગુજરાતી ભણેલા નતા, અંગ્રેજી ભણેલા નતા, છતાં એને ગુજરાતીમાં આ જ વિચારો કે ભાઈ દુનિયા એક રંગમંચ છે, આપણે બધા નટો છીએ, ભગવાન નટનો મેનેજર આપણો આગેવાન છે, એ જે પાત્ર આપણને આપે એ આપણે ભજવવાનું છે। અને છેલ્લે એક વાત તેને ઘણી સારી લખી, બિલકુલ ગીતાજી નો જ અનુવાદ માની લો. એને શું લખ્યું કે ઓનર્સ એન્ડ ડિસ ગ્રેસ અથવા ડિસ ઓનર્સ ફ્રોમ નો કન્ડિશન રાઈટ બટ એક્ટ વેલ યોર પાર્ટ ધેર ઓલ ધી ઓનર લાઈટ. કે ભાઈ માન અને અપમાન એ પરિસ્થિતિમાંથી જન્મતું નથી, પણ તને જે પાત્ર સોંપવામાં આવ્યું છે, તને જે કાર્ય સોંપવામાં આવ્યું છે એ સારી રીતે ભજવ, એમાં તારું કલ્યાણ છે. અને એ જ વાત કૃષ્ણ ભગવાને ગીતામાં ગાઈ છે કે સ્વે સ્વે કર્મેન્ય ભીરત્વ સંસિદ્ધિ લભતે નરઃ. પોત પોતાના કર્મમાં જ રત